सभा काल तभी गरुआंड पक्ष प्रधान संघ
कर सभापति तो बनी अक्टोबर मास विसीवेनी बृहस्पति पेरवर दहायन काल तभी योजना कर
सभा काल तबना वस्ताव योजना गरु बुद्धि का पत्र मंदिर
मूलासनारूढ़ मंत्रीतुमनी श्रीलंका तुल पसुगिय वकवानु क्रियात्मक जातिक संवर्धन वेडसटहन्नी पसुगि परमक्को एगीमक सुदु नोवु बेविन एकी संवर्धन वेडसटहन सदा व्यय करन लद मुदल अवभाविता विय एकी वेडसटहन्नी फलदायिताय वेडिकिरीम सदा जातिक एगीम हा नियामन प्रतिपत्तिया पिलिमदव मेम गरु सभावे अवधानय पसुगियदा यमु केरिने तवद एकी क्रियादामे वडात फलदायी हा कार्यक्षम किरीमे अरमुनिन जातिक अयवेयन श्रीलंकावे संवर्धन वेडसटहन्नी पशु विपरम नियामनय हा एगीम सदा गैलपेन मुदल प्रमाणयन वेन कल युतुयै मेम पार्लिमेंतु योजना करयि गरु मूलासनारूढ मंत्रीतुमनि मम ओबतुमागे अवधानय यमु करन्नट कैमति हरियटम मीट मास देककट आसन्न कालयक वन 2016 अगोस्तु मासे नमु वेंदा මේ ගරු සභාවට මම විසින් ඉදිරිපත් කරපු කල්තැබීමේ යෝජනාව. ඒ යෝජනාව මම ආපහු සැරයක් ඉදිරිපත් කරන්න කැමති ශ්‍රී ලංකාව තුල සිදු වූ හා සිදුවන සංවර්ධන වැඩසටහනේ ඵලදායීතාව කෙසේද යන්න පිළිබඳව සලකා බැලීමට නිසි ක්‍රමවේදයක් අවශ්‍ය වී ඇත. මන්දේම සංවර්ධන වැඩසටහන සඳහා වැය කරන පිරිවැයට සාපේක්ෂව එහි අවසන් ප්‍රතිඵලයේ ඵලදායීතාව කෙසේද යන්න පිළිබඳව නිවැරදි නිගමනයන්ට එළඹීමට හා එම වාර්තා හරහා රටේ ඉදිරි සියලුම සංවර්ධන සැලසුම් සකස් කිරීමට හැකියීම තුළින් ආර්ථික හා සමාජීය ගලායමේ යහපත් ප්‍රවණතාවයන්ට මහගුරුකුලක් වනු ඇත. එයින් ජාතික ඇගීමේ ප්‍රතිපත්තියක් සකස් කර සංවර්ධන වැඩසටහන් පියවර වශයෙන් නැගීමට හැකි සුදුසු ක්‍රමවේදයක් සකස් කළ යුතුයයි මෙම පාර්ලිමේන්තුව යෝජනා කරයි. මේ යෝජනාව අපි ඉදිරිපත් කරන මොහොත වෙනකොටත් අපි දන්නවා ගරු අග්‍රාමාත්‍යතුමාගෙ අමාත්‍යාංශය ගරු නිරෝෂන් පෙරරා රාජ්‍ය අමාත්‍යතුමා වශයෙන් කටයුතු කරන අමාත්‍යාංශය මේ සඳහා මූලික පියවර අරගෙන තිබුණා. අතර මේ මූලික පියවර ගැනීමේ ගෞරව හිමියන් එදා 2001 2004 එදා තිබුණු එක්සත් ජාතිපක්ෂ ආණ්ඩුවට. එහි ජාතික ඇගයීම් ප්‍රතිපත්තියක් පිළිබඳ මූලික වැඩපිළිවෙල එදා ආරම්භ වුණත් 2004 අවුරුද්දේ සිදු වුණු ආණ්ඩු වෙනසත් සමග ඒ කටයුත්ත එතනම අත්හිට වුණා. එය යලිත් වර්තමාන යහපාලන ආණ්ඩුව මම එදා අගෝස්තු 9 වෙනිදාත් සඳහන් කරේ ජාතික ඇගයීම් ප්‍රතිපත්තියක් ක්‍රියාත්මක කිරීමට වඩා උචිතම හෝරාව උචිතම අවස්ථාව මේක. මොකද ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ නායකයා මේ රටේ ජනාධිපතිවරයා එක්සත් ජාතිපක්ෂ නායකයා මේ රටේ අග්‍රාමාත්‍යවරයා ඒ වගේම යහපාලනය වෙනුවෙන් විවිධාකාරයෙන් සහයෝගය දුන් ද්‍රවිඩ සංධානයේ ඍධුවම ඡන්දේදී දායකත්වයෙන් නොදෙක්වත් ඒ අවස්ථාවේදී අපේක්ෂකයෙක් ඉදිරිපත් නොකර යම් කිසි මට්ටමක සහයෝගයක් ලැබුණු ජනතා විමුක්ති පෙරමුණ අද විපක්ෂ නායක ධුරයත් ඒ වගේම විපක්ෂයේ ප්‍රධාන සංවිධායක ධුරයත් දර තවත් පක්ෂ ගණනාවක් එකතු වුණා. ඉතින් මේ විදිහට ඇති වුණු ජාතික ආණ්ඩුවක් තමයි ඉතිහාසයේ මේ කටයුත්ත දියත් කරන්න තියෙන හොඳම අවස්ථාව ලැබිලා තියෙනවා. මම එදා ආපහු සැරයක් මම මේ ගරු සභාවේ වටිනා කාලය ගන්නට බලාපොරොත්තු වෙන්නේ නැහැ. මම පෙන්නුවා අපි බොහෝ දර්ශකයන්ගෙන් දකුණු ආසියානු කලාපයේ ඉදිරියෙන් හිටියා. නේපාලයේ පවා තමුන්ගේ මූලික නීතිය වුණු ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවේ කොටසක් බවට පත් කරගෙන තියෙනවා. නේපාල ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවේ නැත්නම් රටේ මූලික නීතිය 54 වෙනි ව්‍යවස්ථාව. ජාතික ඇගීමේ ක්‍රියාවලිය ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවේ කොටසක් බවට පත් කරගෙන තියෙනවා. එදා අපිට ඒ අවස්ථාව ගිලිහුණා. නේපාලයේ අපිට ගිලිහුණු අවස්ථාව අත්පත් කරගත්තා. දකුණු අප්‍රිකාව ගත්තා. මලේෂියාව ගත්තා. අපිට බොහෝ උදාහරණ ගන්න පුළුවන් කම තියෙන නිසා මම එවැනි ජාත්‍යන්තර උදාහරණ ගණනාවක් හරහා පෙන්눔 කරන්නට යදුනා. අපි ආසියාව තුල බැලුවත් කලාපය තුල බැලුවත් සමස්ත ලෝකය තුල බැලුවත් මේ ක්‍රියාදාමයට අපි එකතු වෙන්න ඕනේ කියලා. ඒ යෝජනාව ඓතිහාසික යෝජනාවක්. මට මේ ඇගයීම් ශේෂ්‍යයට අදාළ බොහෝ විද්වතුන් ඒ පිළිබඳ ප්‍රමාණික දැනුමක් තියෙන විද්වතුන් බුද්ධිමතුන් සඳහන් කරා ලෝක ඉතිහාසයේ පාර්ලිමේන්තුවකට පැමිණු ප්‍රථම කල්තබීමේ යෝජනාව තමයි එදා 2016 අගෝස්තු 9 වෙනිදා ඉදිරිපත් වුණේ කියලා. ඉතින් අපි ඒ ගැන සන්තෝෂ වෙනවා. ඒකේ දෙවනි පියවර මොකද ඇගයීම් ක්‍රියාවලිය සිදු කරන විට අද මම දන්න තරමට ගරු අග්‍රාමාත්‍යතුමත් නිරෝෂන් පෙරර රාජ්‍ය අමාත්‍යතුමත් ඒ සඳහා දේශපාලන නායකත්වය ලබා දෙමින් ඒ සඳහා ආයතන ගණනාවක් මැදිහත් වෙලා තියෙනවා. ඒ මැදිහත් වීම තුළ අපිට හරි පැහැදිලිව පෙනෙන දෙයක් තමයි එහි විවිධ සක්‍රීය ක්‍රියාකාරකම් ආරම්භ වෙලා තියෙනවා. ඒ ආරම්භ වුණු ක්‍රියාකාරකම් ඔස්සේ වඩාත් රටට උචිත රටේ සංවර්ධන ක්‍රියාදාමයේ ඇතුළු සමස්ත ක්‍රියාදාමයේ දිගුකාලීන කෙටිකාලීන අරමුණු ඉෂ්ට සිද්ධ කරගන්නට මේ ජාතික ඇගයීම් ප්‍රතිපත්තිය කරා රට ගමන් කරමින් ඉන්නවා. හැබැයි ඇගයීම් ක්‍රියාවලිය ස්වාධීනව සිදු කරන්නට අවශ්‍ය ප්‍රතිපත්තිය හදලා ඒ හරහා වඩාත් සාර්ථක ආයතනික රාමුවක් ගොඩනගාගෙන ඒ ආයතනික රාමුව හරහා රටේ අමාත්‍යාංශ දෙපාර්තමේන්තු ව්‍යවස්ථාපිත මණ්ඩල ඇතුළු සියලු ආයතන පළවෙනි අධ්‍යයනයට ඇතුළත් කරගන්නට බැරි වුණා. බහුතරයක් ආයතන ඇතුළත් කරගෙන මේ ක්‍රියාවලිය ඉදිරියට ගෙනියන්නට නම් විශාල මුදල් ප්‍රමාණයක් මේ කටයුත්තදී අවශ්‍යයි. ඒ යොදවන මුදල් කෙටි කාලිනව බැලුවත්, මැදි කාලිනව බැලුවත්, දිගු කාලිනව බැලුවත් අපත යන මුදලක් නෙවෙයි. මොකද ඒ තුලින් වඩා පුළුල් අර්ථයෙන් තීන්දුව ගන්න පුළුවන්. ඒ වගේම විශේෂයෙන්ම වඩාත් විධිමත් ආකාරයෙන් අපිට ව්‍යාපෘති පිළිබඳව ඒ වගේම ගෙනියන ක්‍රියාකාරකම් වල අතරමැදදී සිදු කරන අතරමැද ඇගයීම් නැත්නම් අර මිඩ් ටර්ම් රිවියු කියන්නේ ඒ වගේම ව්‍යාපෘති අවසානයේ සිදු කරන නැත්නම් ව්‍යාපෘති කෙලවර වීමේදී සිදු කරන ඇගයීම් ක්‍රියාවලි ඒ වගේම වසර ගණනාවකට පස්සේ ඒ ව්‍යාපෘති දැන් උදාහරණයක් විදිහට මහවැලි සංවර්ධන ව්‍යාපෘතිය මේ භූමිය තුල ස්ථාපනය කළා නැත්නම් නිමාවටපත් කරලා වසර ගණනාවක් ගත වෙලා තියෙනවා. දැන් අපිට ඒ වසර ගණනාවට පසුව ඇති වෙලා තියෙන තත්ත්වය පිළිබඳව යම් කිසි මට්ටමක ඇගීමක් කරන්න පුළුවන්කම තියෙනවා. ඒ වගේම මේ මෙන්න මේ ක්‍රියාවලීන් ඉදිරියට ගෙනියන්න විශාල මුදල් ප්‍රමාණයක් අවශ්‍යයි. ඉතින් ඒ නිසා ආයතනික රාමුව සහ ප්‍රතිපත්තිය ක්‍රියාත්මක වෙනවත් එක්කම ඒ මුදල් වෙන් කරගැනීමේ කටයුත්තත් ආරම්භ කළ යුතුව තියෙනවා. ඒ නිසා තමයි අපි ජාතික අයවැය මේ මුදල් වෙන් කිරීමේ කටයුතු 2017 වර්ෂයේ සිට ආරම්භ කිරීමට අවශ්‍ය මූලික අවධානය යොමු කිරීම සඳහා අද මේ යෝජනාව පාර්ලිමේන්තුවට ගෙනේ. ඒ නිසා මම විශ්වාස කරනවා මේ යෝජනාව අපි ගෙනවි බලාපොරොත්තු වෙන්නේ මේ රටේ ජනතාවගේ සංවර්ධන ක්‍රියාදාමයන්ට ඒ වගේම ජනතාව වෙනුවෙන් රජය ක්‍රියාත්මක කරන වැඩපිළිවෙලේදී ඒ වැඩපිළිවෙල පිළිබඳව වරින් වර ඇගයීමකට ලක් වෙලා ඒ වැඩපිළිවෙල තුළ යම්කිසි මට්ටමක ගැටලු සහගත තත්ත්වයන් තියෙනවනම් ඒ ගැටලු සහගත තත්ත්වයන් නිවැරදි කරගන්න ඒ වගේම ඒ ව්‍යාපෘතිවල අරමුණු කරා මේ යොදවන මුදල් හරහා අකණ්ඩව ඒ අරමුණු ජයග්‍රහණය කරා ගෙනියන්න ක්‍රියාත්මක වෙනවාද කියන කාරණේ. ඒ වගේම ප්‍රතිඵල නියම අපි බලාපොරොත්තු වෙන ප්‍රතිඵල ලබා ගන්නට නොහැකි වුණා නම් ඒ නොහැකි උනේ මක් නිසාද කියන කාරණය පිළිබඳව ගැඹුරින් සලකලා බලලා ඉදිරියේදී ඒ හා සමාන හෝ වෙනත් ව්‍යාපෘති ක්‍රියාත්මක කරද්දී අර කලින් ව්‍යාපෘතියේ ප්‍රතිඵල අපිට නොලැබුණේ මොකද? එහෙනම් මේ ව්‍යාපෘතියත් එහෙම නොලැබෙන්නට බලපාන කරුණු තියෙනවනම් කාරණා තියෙනවනම් ඒ කාරණා වෙනස් කරගන්න. නිසා මේක සම්ප්‍රදායික විගණන ක්‍රියාවලියට වඩා හාත්පසින් වෙනස් ක්‍රියාවලියක්. විගණන ක්‍රියාවලියේදී ප්‍රසම්පාදන වැඩපිළිවෙල ඒ වගේම ඒට අනුකූලතා ක්‍රමයක් පිළිබඳව මූල්‍යමය පදනමක් මත වැඩි බරක් තියලා තමයි ඒ අදාළ කටයුතු විගණන ශේෂයේදී නැත්නම් විගණන ක්‍රියාවලියේදී සිදු වෙන්නේ. ප්‍රතිඵල මත පදනම් වුණු නැත්නම් රිසල්ට්ස් බේස් ඉවැලුවේෂන් එකක් සිද්ධ වෙන්නේ නැහැ. නමුත් දැන් මේ අපි උත්සාහ කරන්නේ විගණනයේදී දනුවම් ලබා දීමේ ක්‍රියාවලියේ හරහා අපිට බලාපොරොත්තු වෙන සියලුම අරමුණු ඉෂ්ට කරගන්න පුළුවන් කමක් නැහැ. ඒකෙන් කියන්නේ රටේ විගණන ක්‍රමය අනවශ්‍යයි කියන කාරණේ නෙවෙයි. ඒක මොහොතකටවත් වැරදි ආකාරයෙන් කවුරුවත් අර්ථකථනය කළ යුතුත් නැහැ, අර්ථකථන දිය යුතුත් නැහැ. අපේ රටේ විගණන ක්‍රියාවලිය විගණකාධිපති දෙපාර්තමේන්තුව ඉතාමත් පැහැදිලිව ඒ අයට අනන්‍ය වූ ගමනක ගමන් කරමින් ඉන්නවා. ඒ නිසා විගණන ක්‍රියාවලියෙන් බාහිරව අපිට පුළුවන්කම තියෙනවා නම් මේ ඇගීම් ප්‍රතිපත්තිය හරහා ස්ථාපනය කරන ආයතන ජාලය හරහා දකුණු ආසියානු කලාපයේ නේපාලටත් වඩා පුළුවන් නම් ඉදිරියට ගිහිල්ලා ආසියානු කලාපයේ අපිත් එක්ක ෆිලිපීනය, මැලේසියාව වගේ නේපාලය තවත් බොහෝ රටවල් ඒ වගේම අපිට එහා අප්‍රිකානු මහද්වීපයේ තියෙන දකුණු අප්‍රිකාව වගේ රටවල් මේ සියලු රටවල ඒ ඇගයීම් ක්‍රියාවලීන් පිළිබඳව අධ්‍යයනය කළා. ඇත්තටම මං හිතන්නේ නැෂනල් මොනිටරින් ඇන්ඩ් ඉවලුවේෂන් පොලිසි කියලා තමයි මේ ජාතික නියාමන සහ ඇගයීම් ප්‍රතිපත්තියක් විදිහට ගේන්නට මුලින්ම සාකච්ඡා වුණා. දැන් අමාත්‍යාංශය අවධානය යොමු කරලා තියෙනවා කියලා මට දැනගන්නට ලැබුණා. ඇගයීම් ප්‍රතිපත්තියක් කෙරෙහි අපි යන්නට ඕනේ කියලා. ඒක හොඳයි. එතකොට මොකද ඒ තුලින් අගර ඇගීම් ක්‍රමවේදයට විශේෂ අවධානයක් යොමුන අතරේ ඇගීම් ක්‍රමවේදය පිළිබඳව තියෙන විශ්වාසය තව තවත් තහවුරු වෙනවා. ඒ නිසා මේ ක්‍රියාවලියට ඇත්තම ජාතික අයවැයෙන් මුදල් වෙන් කිරීම කරන්න. මම කියන්නේ 2017 අවුරුද්දට අදාළ මේ අවුරුද්දේ අයවැය ලේකම්ම මේ කටයුත්ත පටන් ගන්න ඕනේ කියලා. මම කියන්නේ 2017 අවුරුද්දේ අපි ජාතික ඇගීම් ප්‍රතිපත්තිය ක්‍රියාත්මක කළා. ඒ සඳහා ශක්තිමත් ආයතනික රාමුව ගොඩනගා ගන්න. ඒ ගොඩනගා ගන්නකොට අපිට පුළුවන් 2017 දී සකස් කරන 2018 ජාතික අයවැයට අදාළ යෝජනා වලදී මේ පිළිබඳව අවධානය යොමු කළා. ඒ පිළිබඳව වැඩි උනන්දුවකින් කැපවීමකින් සහ සක්‍රීය දායකත්වයෙන් මුළු ලෝකෙම බලාගෙන ඉන්නවා ශ්‍රී ලංකාව දිහා. ඒක අපිට දකින්න පුළුවන්. ජනාධිපතිතුමා G8 සමුළුවට ගියාම G8 සමුළුව නියෝජනය කරන ලෝක නායකින් ජනාධිපතිතුමා වෙනුවෙන් දක්වන සුහදශීලී ලෙංගතුභාවය. අග්‍රාමාත්‍යතුමත් ජනාධිපතිතුමත් මේ වෙනකොට ලෝකේ ප්‍රමුඛ පෙළේ රාජ්‍යන් ගණනාවකට ගියා. ස්වාසිලන්තයට ගියේ නැති බව ඇත්ත. නමුත් බොහෝ ලෝකය පිළිගන්න ලෝකය තුළ යම්කිසි මට්ටමක වටිනාකමක් එකතු වුණු රටක් බවට අද ශ්‍රී ලංකාව පත් වෙමින් ඉන්නවා. විදේශ අමාත්‍යතුමා අග්‍රාමාත්‍යතුමත් ජනාධිපතිතුමා මේ කාරණේදී අත්හල නොහැකි කටයුතු සමුදායක් දියත් කළා තියෙනවා. ඉතින් අන්නේ වෙලාවේදී අපි ජාතික ඇගීම් ප්‍රතිපත්තිය එක පැත්තකින් ක්‍රියාත්මක කළා, නීතිගත කළා.
ගරු මන්තුමා විනාඩි 15ක් කතා කරලා මුතුමා තව
විනාඩි 3කින් ඉවර වෙනවා. ඒ වගේම ඒ ක්‍රියාදාමයට අනුකූල වෙන විදිහට අපිට ජාතික අයවැයෙන් ලෝකෙ බොහෝ රටවල මේ ආදර්ශය තියෙනවා. ජාතික අයවැයෙන් මේ නියාමන ක්‍රියාවලියට සහ විශේෂයෙන්ම ඇගීමේ ක්‍රියාවලියට මුදල් වෙන් කරනවා. අපි කතා කරන මේ ප්‍රස්තුත කාරණේ වුණු ඇගීමේ ක්‍රියාවලියට මුදල් වෙන් කර ගැනීමේ කටයුතු සිදු වෙනවා. ලෝකේ රටවල් නෙමෙයි ගරු මුලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, ලංකාව තුල සලකුවා. ලංකාව තුල අපි රටක් විදියට පහුගිය ආණ්ඩු ලැජ්ජ වෙන්න ඕනේ. ලංකාවේ සාමාන්‍ය ක්‍රියාත්මක වෙන ස්වේච්ඡා සංවිධාන පවා තමුන්ගේ වාර්ෂික ක්‍රියාකාරකම් පිළිබඳ සැලැස්ම තුළ ඇගේම් ක්‍රියාවලියත් ඉතා පැහැදිලව සැලසුම් ගත කරලා තමුන්ගේ වාර්ෂික වාර්තාවට ඇතුල් කරලා තියෙනවා. මම ආයතනයකට ගෞරවය වශයෙන් කියන්න. ශ්‍රී ලංකා පවුල් සංවිධාන සංගමය. එම ආයතනයට ගෞරවය වශයෙන් කියන්න. පෞගිය ආණ්ඩුව 3/2ක බලයක් තියාගෙන මේ රටේ මහා ලොකු සංවර්ධන ව්‍යාපෘතිය සිද්ධ කරනවායි කියලා කෙකර ගියා. හැබැයි ශ්‍රී ලංකා පවුල් සංවිධාන සංගමය තමුන්ගේ ඇගේීමේ ක්‍රියාවලිය පිළිබඳ වාර්තාවලට ඇතුල් කරපු තරමටවත් කරගන්න තරම් පෞගිය ආණ්ඩුව බැරි බංකොලොත් අත්තර පත්තලා තියෙනවා. ලැජ්ජ වෙන්න ඕනේ රටක් විදියට. හැබැයි වර්තමාන ආණ්ඩුව මම ඉතා පැහැදිලිව සඳහන් කරන්න ඕන මේ ක්‍රියාදාමයට සක්‍රිය දායක වෙලා තියෙනවා. ඒ නිසා මේක පෞද්ගලික අංශයට රාජ්‍ය නෝන අංශයට මේ කාරණේ ඉතාමත් සමීපයි. ඒ වගේම ඉතාමත් ඇගීම් ක්‍රියාවලිය පිළිබඳ ඉතාම සංවේදී වේය කටයුතු කරනවා. ඒ ආයතනවල වෙනම නියාමනය සහ ඇගීම වෙනුවෙන් අංශ තියෙනවා. එතකොට මේ වැඩේ ක්‍රියාත්මක වෙද්දී අපේ විශ්වවිද්‍යාල පද්ධතිය තුළ තෘතික අධ්‍යාපන ආයතන තුළ මේ ඇගීම් ක්‍රියාවලිය පිළිබඳ විශේෂඥතා තියෙන අය බිහි කර ගැනීම වුණා වෙනවා. ඒක ඉතා වැදගත්. පශ්චාත් උපාධි, උපාධි, ඩිප්ලෝමා ආදාරින් විශාල ප්‍රමාණයක් රට උමනා වෙනවා. ඉතින් ඒ සඳහා අපි යාන්ත්‍රණයක් හදා ගන්න ඕනේ. මුදල් වෙන් කළා, ඒ සඳහා ප්‍රතිපත්තිය හදලා, ආයතනික රාමුවක් හදුවට විතරක් නැති. මානව සම්පතත් අපි හදා ගන්න ඕනේ. ඒ නිසා ඒ සඳහා අපිට මානව සම්පත හදා ගැනීමට යම් කිසි කාලයක් උමනායි. මොකද බිත්තරයක් කඩලා ඔම්ලට් එකක් හදනවා වගේ මේ ඇගීම සම්බන්ධ ක්‍රියාවලියට හැකියා දක්ෂතා තියෙන විශේෂඥයෝ එක රැයෙන් බිහි කරගන්න බෑ. කොත්තු රොටිය හදනවා වගේ, ශනික ආප නූඩල්ස් හදනවා වගේ. ඒ නිසා ඒ සඳහාත් අපි මානව සම්පත හදා ගැනීමෙත් ක්‍රියාවලියකට යා යුතුව තියෙනවා. ඒ නිසා මේ අර්ථයෙන් බලනකොට ආපහු සරයක් මගේ අවසාන විනාඩියේදී සංක්ෂිප්තගත කරමු. අපි ජාතික ඇගීම් ප්‍රතිපත්තිය නීතිගත කර ගැනීම, ඉන් පස්සේ ජාතික අයවැයෙන් ඒ සඳහා මුදල් වෙන් කර ගැනීම, ඒ හරහා ජාත්‍යන්තරය තුළ ශ්‍රී ලංකාවට නැති වී ගිය තත්ත්වය වඩාත් කඩිනමින් යලියත් කර ගැනීම සඳහා අපි අපේ ඒ කැපවීම පෙන්නුම් කිරීම, ඒ වගේම අවසාන වශයෙන් ඒ සඳහා අවශ්‍ය මානව සම්පත වහවහ ශ්‍රී ලංකාව තුළ ස්ථාපනය කර ගැනීම, මෙන්න මේ කියන අංශ හතර ගැන අවධානය යොමු කරන්න ඕනේ. ඒ අංශ හතරේ වැදගත්ම කාරණය තමයි මේ ක්‍රියාදාමයට අවශ්‍ය මූල්‍ය ප්‍රතිපාදන. අන්නේ මූල්‍ය ප්‍රතිපාදන ලබා ගැනීම වෙනුවෙනුයි මම මේ යෝජනාව ඉදිරිපත් කරන්නේ. මොකද අපිට සහස්ත්‍රක සංවර්ධන යෝජනා ක්‍රියාත්මක වුණා. දැන් අපි තිරසාර SDG නැත්නම් සස්ටේනබල් ඩිවලොප්මන්ට් ගෝල් පිළිබඳව කතා කරන අවුරුදු 15ක් අපිට 2030 වෙනකන් ඒ ගැන කතා කරන්න තියෙනවා. ඒ නිසා අපිට ඒ තිරසර සංවර්ධන ඉලක්කයන් කරා යන ගමනේදී සහස්ත්‍ර සංවර්ධන ඉලක්කයන්ගෙන් අපිට අත්කර ගන්නට නොහැකි වුණු ජයග්‍රහණ අත්කර ගනිමින් යන ගමනේදී මේක ඉතා වැදගත් සංදිස්ථානයක්, වැදගත් ලක්ෂ්‍යයක්. ඒ නිසා මේ සංදිස්ථානය අතික්‍රමණය කරන්න, ජයග්‍රහණය කරන්න මේ පියවර අපි තැබිය යුතුමයි කියන කාරණය මතක් කරමින් ජාතික අයවැයෙන් අපි මුදල් වෙන් කර ගැනීමේ කටයුත්ත සඳහා මුල පුරන්න ඕනේ කියලා මම මේ සභාව හමුවේ යෝජනා කර සිටිනවා.
ස්තුතියි ආණ්ඩපල් අලි සයිර් මවුලානා. ගරු විමල රත්නායක මැතිතුමා මුලසුන ගන්නවා.
Thank you, Honorable Presiding Officer. I take pleasure in seconding the German motion moved by Honorable Buddhika Pathirana with regard to proposing a national monitoring and evaluation policy to be set up in order to with regard to the matter of allocating money from the national budget for the regulation and evaluation of the development program, which is a very important matter to be considered for many reasons. This has been in various forums have been taken up. Various people who are interested in the interest of the country have been repeatedly talking about these matters in various forums. I must firstly thank Honorable Kabir Hashim, Minister of Public Enterprise Development, and he happened to be the chair of Global Parliamentarians Forum for evaluation. And not only that, Honorable Prime Minister, every time when he become a Prime Minister, he is the one head the planning and implementation of the take very policy decision of the developments. So there have been many, many decades people have been asking this kind of a national monitoring and evaluation policy to be introduced in Sri Lanka in order to avoid corruptions. Now we are talking about sustainable development goal in post-2015 very actively. When we wanted to go towards 2030, sustainable development goal has become, it is the, there are five important principles they have been talking, five P's they were talking. This is like a blueprint. The five P's are planet, people, peace, prosperity, and partnership. In order to implement, whenever the funds are being given, foreign fund or consolidated fund are being allocated, it is not properly planned. It is not properly evaluated. Even those projects are not properly monitored, definitely there are going to be corruptions. We have seen enough of this corruption in the past. That is one of the reasons, even in the procurement procedures, to ensure the good governance. Now, this particular, our parliament have already focusing on oversight committee, sectoral oversight committee. We are overseeing, monitoring, evaluating the projects, whichever coming under any ministries. So this is one of the reasons. Now, for many reasons, we have all the members of parliament, we agreed without any party differences. As a national government, this is a good time for us to perform a national monitoring and evaluation policy in Sri Lanka. Now, there are 10 reasons we have been discussing today. I would like to quote some of this. National evaluation policy sets standards for evaluation at state level. The policy will guide state institution and evaluation practitioners for establishment of necessary evaluation mechanism and system and carrying out objective and independent evaluation. The policy will be an assurance for state accountability in relevance, efficiency, effectiveness, impact and sustainability. The policy will guide national evaluation capacity development. It will emphasize evaluation as a requirement of development programming. Further, it fulfills evaluation needs of the country. The policy will ensure effective use of resources of the country. Also, this will guide civil society interventions. The policy would give confidence to the public in effectiveness of development interventions in the country. Finally, this will be an assurance to taxpayers, donors, private investors for accountability of resources given by them. So these are the very important factors we all must consider to form the national monitoring and evaluation policy of Sri Lanka without any kind of objection. The both sides of the aisle have to support, and I am taking a pleasure in seconding our Honorable Pathirana's proposal. Thank you, sir. Thank you.
Honorable Tilaka Raja, you have allocated 8 minutes.
Honorable Presiding Member, I am thanking you for the time allocation on an important motion moved by Honorable Buddhika Pathirana. As he said, I also prefer to be here again talking on this important subject, which was brought to this parliament as adjournment motion last August 9th. The United Nations, it has determined the goals to achieve in 2030. There are 17 goals to achieve the sustainable development goals globally. And also, there are practices has been started each and every area that development works, how we are going to achieve the sustainable development goals. In the previous occasion also, I was mentioning that I had opportunity to participate in the Standing Committee on Sustainable Development process in Pakistan. It's organized by the Asian Parliamentarian Forum. I thank our Honorable Speaker nominating my name as well as our Honorable Member Nawawi. Both we were participating in that event. There was a issue raised. We are determining the goals time to time. In the year 2000, we were determined that Millennium Development Goals. Then again, in 2015, we are again determining the goals, Sustainable Development Goals. It should be achieved in the 2030. The raise issue was, what are the processes that we are having to monitoring and evaluating, what is the process that we are taking part in this to achieve that goals in our development process? That's very important issues. Even now, there are monitoring units to evaluate the financial performance of the each and every development activities. But we don't have the, to evaluate the performance-based evaluations. So, in that conference, I was able to put a suggestion to the Asian Parliamentarian Forum to have the oversight committees like what we have at the moment in the parliament, recent past we have got through, which has something different. We are interacting with the administrative officers who are in charge in the ministerial level to implement the suggestion and the plans of the parliament to the public. So the same category committee would be evaluation committee. So evaluation task force can be overview how that each and every development activities guides us to sustainable development goals. So for this process, as our member suggests in this motion, the fund is necessary. So it's requested in this motion, we need fund allocation to have this evaluation process in the development progress. What my suggestion is, not only the funds, we must have the mechanism as well as the accountable committee or organization to have this process continuously. So, in the morning we had a discussion regarding this policy planning on evaluation process. Honorable Minister Kabir Hasim was chair of the meeting, and he is the chair of Global Parliamentarian Forum for Evaluation. His valuable contribution should be taken into this parliament, and I suggest in that meeting why we can't have a standing committee for the evaluation in the parliament, such as COP and COPA, which committees are evaluating in the financial performances of our development process and the institution under the government. So my suggestion in that committee was appreciated. Now I hope, I wanted to register in Hansard also, this suggestion could make in future to our Honorable Speaker's consideration, as well as that our process of development will considered as performance based evaluation will also take part. I thank again Honorable Minister Kabir Haseem as well as our State Minister for Policy Planning, Honorable Niroshan Pereira, also took part in that valuable meeting, that it will make sure that not only financial performances should be evaluated, but also what are the results, what are the performance done by that public funds used in the certain development works. Thank you very much for the opportunity.
Thank you, Honorable Member. The next speaker, Honorable Nawawi, you also have 8 minutes.
Thank you very much, Presiding Member, for giving me this opportunity. And I think one of the most important motions that have come to this House today, I must thank Honorable Buddhikapatina MP for coming forward with this. Morning we had a session organized by Honorable State Minister Niroshan Pereira and Honorable Kabir Hashimasa participated. We had a long discussion. The most important thing today, revolution, when we take our country, especially as politicians, we come across different problems. Most important thing is, there are, as you know, parliament is there, provincial council is there, Pradeshi Sabha, all these politicians, you know, there is no coordination, there is no cooperation. First and foremost, to fall into line, to work together for the benefit of the country, we need a unity similar to this. In that way, I'm sure if you all get together and put forward this evolution and look into all projects funded by the government, by the foreign aid people, I'm sure in the future the maximum we can reach the maximum. Now, morning they gave us 10 reasons why national evolution policy is important. I just went through that and I found out, I will read two or three which is very important. The policy will ensure effective use of resources of the country. That is in my view, that is my first point. Then secondly, this will also guide civil society interventions. So if you organize this in such a way, all these people can fall into line, they will also get involved in this. Third one, the policy would give confidence to the public in effectiveness of development intervention in the country. Finally, this will be assurance to the taxpayers, donors, private investors for accountability of resources given by them. As Tilakaraj MP, Honorable MP said, we were in Islamabad, Pakistan last month, and there were 46 countries taking part in Asian Parliamentary Association. They are, actually speaking, many countries are right behind us. And when we had a discussion, they too agreed, but there are a few countries who are ahead of us, and they are doing very well. This is very, very important, because as I said, since there is no coordination, today what is happening? When we, the parliamentarians, move in one direction, then the provincial councillors move in a different direction. Of course, now the Pradeshi Sabhas are not there. Even if they are there, they will move in a different direction. But ultimately, we need not reach the goal. The amount of money, we know, massive projects were done by the earlier government. Finally, what is the result? I need not repeat what happened. Massive projects were done, no evolution done, nothing was done. Ultimately, today we are suffering. If proper evolution was done, if concentration was made, if all of them have got together and studied those projects, then today we won't be in this position. All major contracts were done, projects were done. Today we are not getting any returns. That is why today we are suffering. For the money borrowed from the foreign countries and invested in those projects, we are not getting any return from that. Therefore, we have to repay the loans from somewhere else. So these are the facts what we have to consider. Morning, we had a very good session. I'm very happy, Honorable Niroshan Patel, I arranged that meeting, and we had a long discussion with the officials. There were foreigners who were taking part in that. Therefore, I consider this as a must for this country, and in the future, as the Honorable Member said, we need not wait till 2020 or 2019 or even 2018, if we can. It's in the hands of a hard-working minister from my district. I am sure he is capable of doing this, and also since he is coming under the Honorable Prime Minister, we could work out a system by not delaying. Because if we are going to delay, now it was mentioned in the morning, now the problem is money is allocated to us, we pass it on to the officials, and sometimes the people are not satisfied with the work. This is happening today. So finally, when we go to either start the work or opening, there we see we are not satisfied with it. If proper evolution is there, the politicians and the officials and the people, we can coordinate in such a manner that this can be done. Therefore, in the future, we must fall in line with this and help so that 100% of the investment is made there. Therefore, I once again thank Honorable Member Buddhika Patirana for bringing this motion, and I must thank the presiding officer for giving me this opportunity. Thank you.
Next speaker, Honorable Srinivasan, you have 8 minutes.
Ugeriya Sabaikku Thalaimaidaangum, Gaurava Uruppinar Avargale, Indraya Vivada Porulaga, Abhivirutthi Velai Thittangalai, Olungumurayakkal, Mattum Mathippeettukku, Thesiya Varavu Selavu Thittathin Moolam, Nidhi Odhukkeedu Seidhal Thodarbaga, Gaurava புத்திக பத்தன் அவர்கள் இன்று ஒரு வாதப் பொருளை முன்வைத்திருக்கின்றார். ஒரு நாட்டின் அபிவிருத்தியானது நிலைபேறாக அமைய வேண்டுமாக இருந்தால் அங்கு ஒழுங்குமுறையான அபிவிருத்திகள் இடம்பெற வேண்டும். அது மட்டுமல்லாமல் இந்த அபிவிருத்திகள் எந்த அளவுக்கு நடைபெறுகின்றது என்பது உண்மையில் மதிப்பீடு செய்யப்பட வேண்டும். தமிழில் ஒரு பழமொழி இருக்கின்றது, ஆற்றில் போடுவதாக இருந்தாலும் அளந்து போட வேண்டும் என்று கூறுவார்கள். அதேபோன்றுதான் எமது நாட்டில் கடந்த காலங்களில் அபிவிருத்திக்காக நிதியங்கள் அதிக அளவில் பிரயோகிக்கப்பட்டிருக்கின்றது. இந்த செலவு செய்யப்பட்ட நிதியங்கள் மூலமாக நாங்கள் நிலைபேறான ஒரு அபிவிருத்தியை பெற்றிருக்கின்றோமா, அந்த வெற்றி பெறக்கூடிய விதத்தில் எங்களுடைய செயற்பாடுகள் அமைந்திருக்கின்றனவா, அல்லது தவறான பாதைகளில் மீண்டும் மீண்டும் நாங்கள் அபிவிருத்தி செயற்பாடுகளை கொண்டு செல்லுகின்றோமா, அவ்வாறு கொண்டு செல்லப்படுவது சரியான முறையில் மதிப்பீடு செய்யப்பட்டிருக்கின்றதா என்பதை பற்றியெல்லாம் ஆராய வேண்டியுள்ளது. நான் ஒரு தடவை ஆண்டினை மறந்துவிட்டேன். நான் நினைக்கின்றேன் 2010களாக இருக்க வேண்டும். இந்த ஆண்டில் ஒவ்வொரு நாட்டிலும் நடைபெறுகின்ற உற்பத்தி திறன் பற்றி ஒரு கணிப்பீடு செய்யப்பட்டிருந்தது, ப்ரொடக்டிவிட்டி பற்றி ஒரு கணிப்பீடு செய்யப்பட்டிருந்தது. அந்த கணிப்பீடானது வெளியீட்டிற்கும் உள்ளீட்டிற்கும் இடையே இருக்கின்ற விகிதாசாரத்தை வைத்துக் கொண்டு அந்த கணிப்பீடு அமைந்திருந்தது. அந்த கணிப்பீட்டை பார்த்தபோது ஜப்பானின் ப்ரொடக்டிவிட்டி, அதாவது உற்பத்தி திறனானது 60 காணப்படுகின்ற அதேவேளை இந்தியாவின் உற்பத்தி திறனானது 14 காணப்பட்டது, இலங்கையின் உற்பத்தி திறனானது 1.4 காணப்பட்டது. இவ்வாறு பார்க்கின்ற போது ஜப்பானுக்கும் எமது நாட்டிற்கும் இடையில் உள்ள உற்பத்தி திறன் வித்தியாசமானது 1.4, ஜப்பானின் உற்பத்தி திறன் 60 இருக்கின்றது என்றால் நாங்கள் அதனை ஒப்பிட்டு பார்க்கின்ற போது கிட்டத்தட்ட ஜப்பான் எமது நாட்டின் உற்பத்தி திறனை விட 58.6 அளவில் முன்னிலையில் இருக்கின்றது. ஆகவே நாங்கள் உற்பத்தி மட்டத்தில் பின்னடைவில் இருக்கின்றோம் என்பதை நாங்கள் ஏற்றுக்கொண்டுதான் ஆக வேண்டும். கடந்த காலத்தில் தவறான முறையில் அபிவிருத்தி செயற்பாடுகள் முன்கொண்டு செல்லப்படுவதும், தவறான பாதையில் மீண்டும் மீண்டும் அபிவிருத்தி செயற்பாடுகளை கொண்டு செல்வதும் எங்களுடைய உற்பத்தி திறனின் அளவு பின்தங்கி இருப்பதற்கு காரணமாக அமைந்திருக்கின்றது. இரண்டாம் உலக மகாயுத்தத்தின் பின்னர் ஜப்பான் உண்மையில் அணுக்குண்டுகளால் சாம்பல் மேடாக்கி இருந்தது என்று வர்ணிப்பார்கள். அவ்வாறு இருந்த ஜப்பான் இன்று உற்பத்தி திறன் என்ற அடிப்படையில் மிதமிஞ்சி உயர்ந்து கொண்டு செல்கின்றது. ஆனால் எங்களுடைய உற்பத்தி திறன் செயல்பாடானது ஒரு மிகவும் ஒரு குறைந்த மட்டத்தில் காணப்படுகின்றது. எனவே நிலைபெறான ஒரு அபிவிருத்தி அடைய வேண்டுமானால், சஸ்டைனபிள் டெவலப்மெண்ட் என்று கூறுவார்கள், இந்த நிலைபெறான அபிவிருத்தியை அடைய வேண்டுமாக இருந்தால் உண்மையில் எங்களுடைய செயற்பாடுகளில் சில முற்போக்கான அல்லது காய்தல் உபத்தலற்ற சில அரசியல் மேலாண்மை உள்ளவர்கள் நாட்டை ஆளுகின்ற அல்லது நாட்டு மக்களுக்கு வழிகாட்டுகின்ற தன்மையினை பெற்றுக் கொண்டிருக்க வேண்டும். அதாவது அபிவிருத்தி திட்டங்களை ஒழுங்கு முறைப்படுத்தல் என்கின்ற விடயத்தில் இந்த நாட்டுக்கு தேவையான அபிவிருத்தி இருக்க வேண்டுமே ஒழிய, கட்சிகளுக்கு தேவையான அபிவிருத்திகள், தனிப்பட்ட அமைச்சர்களுக்கு தேவையான அபிவிருத்திகள் அல்லது ஒரு பிரதேசத்தில் உள்ள பாராளுமன்ற உறுப்பினர்களுக்கு தேவையான அபிவிருத்திகள் என்பது இருக்கக்கூடாது. குறிப்பாக சொல்வதாக இருந்தால், ஒரு ஒரு விமான கொள்வனவை எடுத்துக்கொண்டாலும் சரி, வெளிநாடுகளிலிருந்து ஒரு ஒரு பாரிய அளவிலான ஒரு கொள்வனவுகளை செய்வதாக இருந்தாலும் சரி, அந்த விடயத்தில் எங்களுக்கு எவ்வளவு தூரம் கமிஷன் கிடைக்கின்றது அல்லது எங்களுக்கு இதனை கொள்வனவு செய்வதால் எவ்வளவு எங்களுக்கு பாக்கெட்டில் வந்து சேரும் என்பதை பற்றி சிந்திக்காமல் நாட்டுக்கு இதனால் என்ன நன்மை கிடைக்கின்றது என்ற விடயங்களை பற்றி சிந்திக்க வேண்டும். உண்மையில் உற்பத்தி ஒரு வரிசையில் பார்க்கின்ற போது உள்ளீடு வெளியீடு, அடுத்ததாக பார்க்கின்ற போது வெளிவருகை, அடுத்ததனோடு அதனால் ஏற்படுகின்ற தாக்கங்கள் என்று பார்ப்பார்கள். அதாவது இன்புட், அவுட்புட், அவுட்கம், இம்பாக்ட் என்றெல்லாம் பார்ப்பார்கள். இந்த விடயங்களோடு தொடர்படுத்தி பார்க்கின்ற போது எங்களுடைய நாட்டில் நடைபெறுகின்ற அபிவிருத்தியில் வினைத்திறன்கள் காணப்படுகின்றனவா, அதன் மூலமாக நல்ல விளைதிறன்கள் கிடைத்திருக்கின்றனவா, இந்த விளைதிறன்கள் மூலமாக நீடித்து நிலைத்து நிற்கக்கூடிய அபிவிருத்தி செயற்பாடு எமது நாட்டில் தங்க வைக்கப்பட்டிருக்கின்றதா என்கின்ற விடயங்களை பற்றி நாங்கள் சீராக மதிப்பீடு செய்ய வேண்டும். இங்கு கௌரவ புத்திக பத்ரன் அவர்களால் கொண்டுவரப்பட்ட இந்த பிரேரணையானது உண்மையில் ஒரு நாட்டில் நடைபெறுகின்ற அபிவிருத்தியின் போது செலவு செய்யப்படுகின்ற நிதியத்திற்கு நேர்கணியமான திசையில் எங்களுடைய அபிவிருத்தி செயற்பாடானது ஒரு நிலைத்து நிற்கக்கூடிய விதத்தில் இருக்கின்றதா என்பதை கட்டாயமாக மதிப்பீடு செய்ய வேண்டிய தேவை இருக்கின்றது. மதிப்பீடு இல்லாமல் செய்யப்படுகின்ற செலவுகள் என்பது விழலுக்கு இறைத்த நீர் என்று சொல்வார்கள். அதாவது கடந்த காலத்தில் அபிவிருத்தியின் போது இறைக்கப்பட்ட நிதியானது எந்த அளவுக்கு எங்களுக்கு பயன்களை தந்திருக்கின்றது என்பதை பற்றியும், அந்த பயன்கள் அடுத்தடுத்த ஆண்டுகளோடு ஒப்பிடுகின்ற போது அதிகரித்துக் கொண்டு செல்லுகின்றனவா அல்லது மறைகணியமான திசையில் நகர்ந்து கொண்டிருக்கின்றனவா என்பதை பற்றி நாங்கள் கட்டாயமாக மதிப்பீடு செய்ய வேண்டும். எனவே சில விடயங்களை மேலோட்டமாக சிந்திப்பதும் உண்டு, சில விடயங்களை ஆழமாக ஊடுருவி சிந்திப்பதும் உண்டு. கௌரவ புத்திக பத்ரன் அவர்களது பார்வையில் எந்த ஒரு விடயத்தையும் ஆழமாக நுணுக்கமாக சிந்தித்து செயற்படுகின்ற போதுதான் எதிர்காலத்தில் ஆவது எமது நாடு அபிவிருத்தி அடையக்கூடிய நாடாக, அபிவிருத்தி அடைந்த நாடு என்று சொல்லக்கூடிய விதத்தில் நாங்கள் அதனை ஒரு உட்படுத்தக்கூடிய ஒரு வழிமுறையில் கொண்டு செல்லலாம். மாறாக பழைய பாதைகளில் ஓடிய அந்த சுவடுகளில் ஓடிக்கொண்டிருக்கின்ற போது, மதிப்பீடுகள் இல்லாத ஒரு பாதையில் சென்று கொண்டிருக்கின்ற போது நாங்கள் நிலையான ஒரு அபிவிருத்தியை அடைந்து கொள்வது என்பது ஒரு முடியாத காரியமாக அமைந்துவிடும். எனவேதான் எங்களுடைய இந்த பாராளுமன்றத்தில் காணப்படுகின்ற அறிவு ரீதியாக, அறிவியல் ரீதியாக, முற்போக்கு ரீதியாக சிந்திக்கக்கூடிய பாராளுமன்ற உறுப்பினர்கள் இருக்கின்றார்கள். இப்படிப்பட்ட பாராளுமன்ற உறுப்பினர்களின் புத்தாக்க சிந்தனைகளுக்கு, புதிய சிந்தனைகளுக்கு, நிலைத்து நிற்கக்கூடிய சிந்தனைகளுக்கு, நாட்டை உண்மையில் அபிவிருத்தி செய்யக்கூடிய சிந்தனைகளுக்கு செவிசாய்க்க வேண்டிய பொறுப்பிருக்கின்றது. எனவே அபிவிருத்திகளை மதிப்பீடு செய்கின்ற ஒரு ஒரு வலுவான ஒரு குழு அமைக்கப்படுவதன் மூலமாக எங்களுடைய வரவுக்கு ஏற்ற செலவுகள் அல்லது அந்த செலவு மூலமாக எங்களுக்கு கிடைத்திருக்கின்ற வருவாய்கள் என்ன, இதன் மூலமாக மக்கள் அடைந்த பயன்கள் என்ன என்பதை பற்றி சிந்திக்க வேண்டும். சில வேளைகளில் பார்க்கின்ற போது அரசியல்வாதிகள் சில அபிவிருத்திகள் மூலமாக மிகவும் கொடிகட்டி பறந்து அவர்களுடைய பொருளாதாரத்தை வளர்த்துக் கொள்ளுகின்ற பாங்கு காணப்படுகின்றது. சில பாராளுமன்ற உறுப்பினர்கள் சில பாராளுமன்ற உறுப்பினர்கள் என்னோடு கலந்துரையாடுகின்ற போது சொல்வார்கள், ஒருவருடைய ஆரம்ப பொருளாதார மட்டம் எப்படி இருந்தது, பின்னர் அரசியலுக்குள் நுழைந்ததன் பின்னர் அந்த பொருளாதார மட்டம் எவ்வாறு உயர்ந்தது என்பதை பார்க்கின்ற போது, அதனை மதிப்பீடு செய்கின்ற போது அந்த மதிப்பீடானது உயர்ந்து காணப்படுகின்ற அதே வேளையில், வீட்டு பொருளாதாரம், அரசியல்வாதிகளின் வீட்டு பொருளாதாரம் உயர்ந்து கொண்டு செல்லுகின்ற வேளையில், நாட்டின் பொருளாதாரம் குறைந்து செல்லுகின்ற அல்லது கீழ்மட்டத்திற்கு செல்லுகின்ற ஒரு நிலைமை காணப்படுகின்றது. எனவேதான் நாங்கள் இந்த மதிப்பீடு செய்கின்ற வலுவான குழுவின் ஊடாக எங்களுடைய அபிவிருத்தி செயற்பாடுகளை முறையான கிரமமான விதத்தில் அளவீடு செய்து மதிப்பீடு செய்து அதில் உள்ள நேர்கணியமான பெருமானங்களை எடுத்துக்கொண்டு மறைகணியமான பெருமானங்களை தவிர்த்து கொண்டு ஒரு வினைத்திறன் விளைதிறன் மிக்கதாக எமது நாட்டின் பொருளாதாரத்தையும் சமூக அபிவிருத்தியையும் கொண்டு செல்வதற்கு ஆவண செய்ய வேண்டும் என்று கூறி அமைகின்றேன். நன்றி.
கரு மூலாசன மந்திரித்மனி, அது தின சபாவ கல்தபன் அவஸ்தாவேதி கரு புத்திக பத்திரன மந்திரித்துமா விசின் சங்வர்தன வெடசட்டான் நியாமனேட்டஹா அகைம்ட அயவையன் முதல்வென் கிரிமே கல்தபிமே யோஜனாவ கினில்ல திபிமத் ஏவகேம ஜாதிக பிரதிபத்தியா ஆர்த்திய கட்டியுத்து அமாத்தியாஷே ராஜ்ய அமாத்தியவர ஹட்டியட்ட கரு அக்ராமாத்திர அனில் விக்ரமசிங்க மெத்துமாகே பிரதானத்வேன் திபின அமாத்தியாஷே பிலித்துரு கதாவ கிரீமட்ட அவஸ்தாவ தீமகன ஸ்துதிவந்த வேணும். விசேஷம்ம கரு புத்திக பத்திர்ன மெத்துமா மீட்ட கலினுத் கல்தபீமே யோஜனாவாக கினில்ல விசேஷமா ஜாதிக அகையுமே பிரதிபத்திய துளின் பட்ட இதிரியட்ட கினையாமே வெதகத்கம மங்கித்தன்னமே சபாவட்ட கருணு எதிர்பார்க்கிற அப்படி தக்க லங்காவ இத்திஹாசே அப்படி விஷால லெச முதல் நாயட்ட கின அப்பே சங்வர்தன கிரியாவால் அப்படி இதிரியட்டகின் எல்லாம் தீரணும். நமுத்தே சங்வர்தன வெடசட்டான் கிரியாத்மக கிரிமேதி ஏ சங்வர்தன வெடசட்டான் துளின் அப்பே ரட்டடா தேவகேம் அப்பே ஜனதாவட்ட ஏ அபேட்சித ஏ சேவாவன்சா ஏ ஜீவனே ஜீவன தத்துவ உசஸ் கிரீமே கிரியாதாமே வினவாத கியெல்லாம் மங்கித்தண்ணி ஹரிஹட்டி அகைமக் அப்பே ரட்டே சித்தவிழா நியாயக்கியல அப்படி சீல்த நாட்டம அப்படி பிலிகண்டு வேணும். அது வேணும் கொட்ட அப்பே ரட்டே நயபரதாவே விஷால வசேன் வடிவிழா ஏ நய அரகின கரப்பு சமஹார சங்வர்தன கிரியாதாமயம் அடாலவிழா ஏதுளின் ஜனதாவட்ட நிசிலச பிரயோஜனையாக கண்ணட்ட பெரிவத்திபின் அவஸ்தாவேதி மங்கித்தன்னே மேவகே யோஜனாவ கினேம இதாம காலோச்சிதைக்கல் தமை மகே அதாசவிலா தியம் அப்பி மங்கித்தன்னே மே கிரியாதாமேட்ட மே அவஸ்தாவேதி அப்பி எலபென்னே விசேஷேம்ம பார்லிமேந்துவே தியன பலத்தல அப்படி வடிக்கர்ல ஏவகேம பார்லிமேந்து மந்திரித்துமல்ல ஹட்ட வடிப்புற வகக்கீமா தீல அப்பேரட்டே பரிபாலனே ஏவகேம சங்வர்தன கிரியாதாமேட்ட சக்ரிய தாயகத்வய மே பார்லிமேந்துவ துளின் தீமே சக்திமத் வெடபில்ல மே நவரஜே கிரியாத்மக கிரீமே கர்ண அவஸ்தாவே அப்படி தக்க பௌகிய ரஜே சமே மே பார்லிமேந்துவே ஏ திபுணு பலத்தால அடுக்கர்ல மே பார்லிமேந்துவ சத்துவ திபுணு மூல்ய சா அணிக்குத் ஏ அதீக்ஷண பலத்தால அடுக்கர்ல ஹிதுமதே கிய கமனக பிரதிபலையாக கத ஏ நடபுன் அத மகிந்தானே ரட்டபுரா இத்துரு வெலா தியன் ஏம நடபுன் இத்துரு வெலா தியன கொட்ட அத கனகாட்டுவட்ட ஹேத்துவத் தமை ඒ සඳහා ගත්ත මුදල් ඒ වගේම ඒ ණය ගෙවන්නට සිද්ධ වෙලා තියෙන්නේ අපේ රටේ අහිංසක ජනතාව. ඒ හින්දා මේ වැරදි ආයමත් ඇති නොවෙන්නට අපි ශක්තිමත් ප්‍රතිපත්තියක් ඒ වගේම ශක්තිමත් ක්‍රියාදාමයක් ඒ සඳහා වැඩපිල්ලක් අපි ඉස්සරහට ගෙන යන්නට අවශ්‍යයි කියලා මං හිතන්නේ අපේ රජයේ නායකයෝ සියලු දෙනාම පිළි අරගෙන අද අපි ජාතික ප්‍රතිපත්ති හා ආර්ථික කටයුතු අමාත්‍යංශයක් හැටියට අපි අද උදේ තිබුණ වැඩමුළුවක් අපි ඒකට ආරාධනා කරා මේ පාර්ලිමේන්තුවේ ඉන්න මන්ත්‍රීතුමන්ලාට එතුමන්ලාගේ වටිනා අදහස් අපි අරගෙන ඒ තුලින් මේ ජාතික ඇගයීමේ ප්‍රතිපත්තිය ඉස්සරහට ගෙන යන්නට අපි බලාපොරොත්තු වෙනවා. අපි විශේෂයෙන්ම මූල්‍ය පිළිබඳව වගකීම මේ පාර්ලිමේන්තුව සතුව තියෙනවායි කියලා සියලු දෙනාම පිළිගන්න අතර විශේෂයෙන්ම මේ සංවර්ධන ක්‍රියාදාමවල නැත්තම් රජයෙන් සපයන සේවාවන් නිසි ඇගයීමකට භාජනය කරලා ඒ තුලින් අපේ රටටත් ඒ ජනතාවටත් ඒ ජනතාව ගෙවන බදු මුදල් වලටත් සාධාරණයක් වෙනවායි කියලා අපි ඇගයීමකට ලක් කරන්න ඕනේ කියලා තමයි මං හිතන්නේ ඒ සැසිවාරයේදී සියලු දෙනාම පිළිගත්. විශේෂයෙන්ම දැන් වෙනකොටත් අපගේ අමාත්‍යංශය යටතේ ව්‍යාපෘති කළමනාකාර හා අධීක්ෂණ දෙපාර්තමේන්තුව මේ සංවර්ධන ක්‍රියාදාමයේ යම්කිසි අධීක්ෂණයක් කළමනාකාරීත්වයක් අදගෙන කරගෙන යනවා. නමුත් මං හිතන්නේ මීට වඩා පුළුල් ලෙස ඒ වගේම ගැඹුරු ලෙස අපි ජාතික ප්‍රතිපත්තියක් ඔස්සේ මේ ක්‍රියාදාමය කරන්න ඕනේ කියන කාලය ඇවිල්ලා තියෙනවායි කියලා මං හිතන්නේ අපි සියලු දෙනාටම පිළිගන්න සිද්ධ වෙනවා. අපි දැක්ක පංගුවක් කාලවල වලදී ඒ රටේ ඉන්න නායකයෝ යම් සංවර්ධන ව්‍යාපෘති දියත් කරලා විශාල ලෙස විදේශ ණය අරගෙන ඒ ව්‍යාපෘති අද සම්පූර්ණ කරලා තියෙනවා. ඒ සම්පූර්ණ කරනවායි කියනකොට විශේෂයෙන්ම විගණනයේ පැත්තෙන් හරිහැටි මුදල් භාවිතා කරාද ඒ වැඩ කටයුතු වුණාද කියලා ඒ අධීක්ෂණය කරන ගමන්ම ඒ තුළින් රටට අත්තුණු ඒ වාග්ය නැත්තම් ඵලදාව මොකද්ද කියලා හරිහැටි ඇගයීමක් මං හිතන්නේ අපි මේ පාර්ලිමේන්තුව තුලින් කළා. විශේෂයෙන්ම ජනතාව දන්නවා මේවා අසාර්ථකයි කියලා. නමුත් ඒ ක්‍රියාවලිය අපි පාර්ලිමේන්තුව තුලින් අපි ඒ මන්ත්‍රීතුමන්ලාව සම්බන්ධ කරගෙන කරලා ඒවා ඉස්සරහදී කොහොමද නිවැරදි කරන්නේ ඒ වලින් කොහොමද පාඩම් ඉගෙන ගන්න කියලා ඒ ක්‍රියාවලිය
අමතුමා ඔබතුමාට විනාඩියක් තිබෙනවා.
හරි. කිරීම නොකිරීම හේතුවෙන් අපිට මේ වැරදි ආයමත් අපිට ඉදිරියේදී ඇති වෙන්න පුළුවන් කියන මතය අපි ඉන්නේ. ඒ හින්දා අපි විශේෂයෙන්ම බුද්ධික පත්‍රණ මන්ත්‍රීතුමත් ඒ වගේම කබීර් හාෂිම් මන්ත්‍රීතුමත් ඒ වගේම අනිකුත් සියලුම මන්ත්‍රීතුමාලා ඒ ගෙනාපු යෝජනාව අපි ඉස්සරහට ගරු අග්‍රාමාත්‍යතුමාගේ විශේෂ අවධානය යොමු වෙලා තියෙනවා. ඒක අපි ඉදිරියේදී මුදල් අමාත්‍යංශයත් එක්ක අපි විශේෂ වැඩපිළිලක් හදලා ඒ සඳහා මුදල් වෙන් කරලා ඒ තුලින් අපිට අවශ්‍ය විශේෂයෙන්ම තිරසර සංවර්ධනයට අවශ්‍ය 2030 වෙනකොට අවශ්‍ය ඉලක්ක සපුරා ගැනීමටත් අප සියලු දෙනාම අපි මේ පාර්ලිමේන්තුවට එවලා තියෙන මහජනතාවට වග කියන ගරු මහජන නියෝජිතයෝ වශයෙන් ඒ කාර්යභාරය හරියට ඉෂ්ට කරන්නට ඒ අවශ්‍ය ඒ දැනුම ඒ වගේම ශක්තිය සහ ඒ ක්‍රියාදාමය අපි තවදුරටත් ඉදිරියට කරගෙන යාම සඳහා ජාතික ඇගයීමේ ප්‍රතිපත්තියක් අපි රජයක් හැටියට ඉස්සරහට ගෙන යනවා කියලා කියමින් මගේ කතාව අවසන් කරනවා.
2016 ඔක්තෝබර් මාසේ 20 දින 20 වෙනි දින බ්‍රහස්පතින්දා පෙරවරු 10 10 තිර අලි රැස් වෙනවා.